أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આજથી આપણી ચર્ચા સૂરતુ નબા ઉપર ચાલુ થશે. આ સૂરા કુરાન મજીદનો 78 સૂરા છે અને એમાં 40 આયતો છે. આ સૂરા આપણા છેલ્લા સિપારાનો પહેલો સૂરા છે. અન નબાનો અર્થ થાય છે મોટી ખબર, ધ ગ્રેટ ન્યૂઝ. આ સૂરાની શરૂઆત કરીએ તે પહેલાં થોડુંક ઇન્ટ્રોડક્શન આપવા માગું છું. કુરાનના છેલ્લા સિપારાની લગભગ ઘણી ખણી આયતો મક્કા શહેરમાં નાઝિલ થઈ. આ આયતો વધારે ક્રિએશન ઉપર, એટલે ખિલકત ઉપર અને કયામત ઉપર ચર્ચા કરે છે. આ આયતો વધારે શોકિંગ અને અવેકનિંગ ટોનમાં છે. લગભગ બધી આયતો શોર્ટ છે અને અકલમંદ ઇન્સાન ઉપર ઘણી જ અસર કરે છે. લોકોને ગફલતની નીંદમાંથી ઉઠાડે છે અને તેઓની જવાબદારીઓનું ભાન કરાવે છે. સૂરતુ નબાની આયતો પણ એવી જ છે. આ સૂરા એક અવેકનિંગ સવાલથી ચાલુ થાય છે. આ સૂરાનું થીમ છે, વિષય છે કયામત, મોત પછીની જિંદગી અને હિસાબ કિતાબ. મક્કાના લોકોએ કદી કયામતના બારામાં સાંભળ્યું જ ન હતું અને એ લોકો માનવા જ તૈયાર ન હતા. એ લોકોને મગજમાં એમ હતું કે કેવી રીતે આવ્યા સડી ગયેલા હાડકાઓ એમાંથી અલ્લાહ અમને ફરીથી જીવતા કરશે. સૂરતુલ યાસીનમાં આના બારામાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા કે અલ્લાહ કહે છે વદરબલના મસલન વનસિયા ખલકા કાલમન યુહિલ ઇદામ વહિય રમી કુલ યુહી હલ્લી અંશ અહા અવ્વલ મર્ર વહુઆ બિકુલ્લી ખલકિન અલીમ. એ લોકો અમને દાખલો આપવા માગે છે કે આવા સડી ગયેલા જે હાડકાઓ છે તેને ફરી કોણ જીવતા કરશે. તો અલ્લાહ કહે છે કહી દો કુલ યુહી હલ્લી અંશ અહા અવ્વલ મર્ર. એ લોકોને એ રસૂલ કહી દો કે જેવી રીતે પહેલાં એ લોકોને અમે જીવતા કર્યા, અમે આ જિંદગીમાં લાવ્યા, એવી જ રીતે અમે ફરી એ જિંદગીમાં લાવી શકશું. અલ્લાહના પાવર તરફ આપણું ધ્યાન ખેંચે છે. જે પહેલી જિંદગીમાં બધું આપી શકે છે તે મોત પછીની જિંદગીમાં પણ તેઓને ફરી જીવતા કરી શકશે. પછી આ સૂરામાં દુનિયાની અજાયબી એટલે વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ અને તેની ખૂબસૂરતીના બારામાં ડિસ્કસ કરે છે. 11 વન્ડર્સની વાત કરે છે અને તેની પછવાડેના છુપા મિનિંગ્સ અલ્લાહ ડિસ્કસ કરે છે. એક સવાલ થાય છે કે શું ખાલી ખાવું, પીવું, આરામ કરવું, કામ કરવું, ઝયીફ થવું અને મરી જવું, બસ આટલું જ આપણે આ જિંદગીમાં કરવાનું છે? નહીં. જિંદગી એક ઇમ્તિહાન છે. જે તે ઇમ્તિહાનમાં કામયાબ થાય છે તેની માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ જન્નત તૈયાર કરી છે. જે લોકો એની નાફરમાની કરે છે તેઓ કયામતના દિવસે ઘણા જ પસ્તાશે. આ સૂરાનું નામ આ સૂરાની બીજી આયત ઉપરથી આવે છે. આ સૂરાનું બીજું નામ છે સૂરતુલ અમ્મા પણ એને કહે છે, અને એના ઉપરથી આ 30મા સિપારાને જુઝુલ અમ્મા કહેવાય છે. જુઝ એટલે સિપારા અને આ અમ્માનો સિપારો. હવે આ સૂરા પડવાના ફાયદાઓ. ઇમામ જાફર સાદિક અલઈસ્લામની હદીસ છે કે જે લોકો આ સૂરાની તિલાવત કરે છે અને સૂરાને સ્ટડી કરે છે તેઓ વર્ષની આખરીમાં જરૂર ખાને કાબાની ઝિયારત કરશે. રસૂલની હદીસ છે કે જે શખ્સ સૂરતુન નબાને સ્ટડી કરશે તો તેઓ માટે કયામતના દિવસે સવાલ જવાબ ઘણી જ જલ્દીથી તેજીથી કરવામાં આવશે. અને પછી ફરમાવે છે કે તેઓને ઠંડા પાણીથી સેરાબ કરવામાં આવશે. હવે આપણે આ સૂરાની શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમ્મા યતસાઅલૂન અનિન નબઈલ અઝીમ અલ્લઝી હુમ ફીહી મુખ્તલિફૂન. તેઓ કઈ બાબત માટે એકબીજાને સવાલ કરે છે? અમ્મા યતસાઅલૂન, તે મહાન બનાવ માટે. અનિન નબઈલ અઝીમ અલ્લઝી હુમ ફીહી મુખ્તલિફૂન, જેના બારામાં તેઓ એકબીજા સાથે મતભેદ કરે છે, આર્ગ્યુમેન્ટ કરે છે. હવે આ અમ્મા છે, ઇટ ઇઝ એક શબ્દ છે પણ બે શબ્દોનું મિક્સ કરેલું છે, અન અને મા. અન અને માને જ્યારે જોઈન કરે છે તો અમ્મા થાય છે, અને એનો અર્થ થાય છે અન એટલે અબાઉટ અને મા એટલે વોટ. અબાઉટ વોટ આર ધે આસ્કિંગ, આ કયા બાબતમાં એ લોકો સવાલ કરે છે. આ સૂરા મક્કામાં નાઝિલ થયો અને શરૂઆતના વખતમાં, હજુ તો રસૂલની તબલીગની શરૂઆત થઈ હતી. આ સવાલ એ કુફારોને પૂછવામાં આવે છે. જે લોકો આ દુનિયાની જિંદગીને પહેલાં તથા આ દુનિયાની જિંદગીને એ લોકો એમ જ સમજતા હતા કે આ એક જ જિંદગી છે, એના પછી કોઈ જિંદગી જ નથી. આ જ્યારે વાત આવી કયામતનો દિવસ આવશે તો તેઓ એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ્સ કરતા હતા અને એકબીજાને સવાલો કરતા હતા કે આ જિંદગી પછીની કઈ જિંદગી. એ લોકો જ્યારે પૂછા કરતા હતા અને સવાલો કરતા હતા એનો અર્થ એમ થયો કે તેઓના કલ્બમાં હજુ એ ઇફેક્ટ છે અને તેઓ હજુ જીવે છે. એ લોકો એ વાતને ગણકાર્યા ને, એ લોકો એના ઉપર આર્ગ્યુમેન્ટ કરતા હતા. હવે જ્યાં જિંદગી છે ત્યાં તો બેશક મોત છે જ. જો આના ઉપર રિફ્લેક્ટ કરીએ તો જિંદગી અને મોત બંને આ દુનિયામાં છે. અહીંની જિંદગીમાં જે સટલ આસ્પેક્ટ છે તે પછીની જિંદગીમાં મેનિફેસ્ટ થશે. સટલ આસ્પેક્ટ્સ એટલે આપણા પોતાના ખ્યાલો, આપણા કામની નિયતો, આ બધું સટલ આસ્પેક્ટ્સ કહેવાય છે કે જે લોકોને ખબર નથી પડતી, પણ તે એ બીજી જિંદગીમાં, આખેરાની જિંદગીમાં એ બધું વાજે થશે. અને જે હમણાંની જિંદગીમાં, દાખલા તરીકે આપણું શરીર છે, આપણું શેપ છે, આપણી પોતાની ખૂબસૂરતી છે, એ બહુ જ આપણે એને પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, પણ પછીની જિંદગીમાં તેની કોઈ કિંમત નહીં હોય. આ લોકો મક્કાના સામસામે વાદવિવાદ કરે છે, આર્ગ્યુમેન્ટ્સ કરે છે, દેટ મીન્સ કે એ લોકોને એ બારામાં કાંઈ ખબર નથી. તેઓ એમ સમજે છે કે અમે આસાનીથી તે દિવસની તકલીફોમાંથી છટકી જશું. પણ એ લોકો ભૂલી જાય છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ઇન્સાફ જરૂર હશે, અને એ દિવસે તેઓ ફક્ત પોતાના જ અમાલનું એકાઉન્ટ લઈને આવશે. આયા નંબર 4માં અલ્લાહ કહે છે કલ્લા સયાલમૂન, તો નજીકમાં તેઓ જાણી લેશે. સુમ્મા કલ્લા સયાલમૂન, ફરી કહે છે તેઓ નજીકમાં એ વાત એ બાબતને જાણી લેશે. દરેક શખ્સને જ્યારે મોત આવશે તો આ હકીકતને સમજશે, કારણ કે આંખ ઉપરથી પડદા ત્યારે હટી જશે અને આખેરાની જિંદગી જોઈ શકશે. સવાલ ઊભો થાય છે કે આપણે શા માટે કયામતને આટલું ભાર આપીએ છીએ? તો તેના અમુક કારણો મુફસ્સિર લખે છે કે કયામતના ખ્યાલ થકી ઇન્સાનની રૂહાનિયત બુલંદ થાય છે, કારણ કે એ ગુનાહો કરવાથી ડરે છે અને એને એ પણ ખબર છે કે એને એક દિવસ એના બારામાં જવાબ આપવો પડશે. બીજું, ત્યાંનો કોર્ટ જે હશે કયામતના દિવસનું, તેમાં કોઈ જાતની લાગવગ કે આ રુશ્વત કે એ કામ નહીં આવે, અલ્લાહને જજને બધું ખબર છે. ત્રીજું, કોઈ જાતનું ગેરઇન્સાફ નહીં થાય. જે લોકોને દુનિયામાં ઇન્સાફ નથી મળતો એ લોકોને એક હોપ છે કે અમને કયામતના દિવસે એનું ઇન્સાફ મળશે. ચોથું, કે તે દિવસના અઝાબથી છટકી નહીં શકે. અને પાંચમું, એ લોકોને ખબર છે કે અમે આ દુનિયામાં જો ગુનાહોથી દૂર રહેશું તો અમને તે દિવસે આસાની રહેશે. કયામતનો ખ્યાલ, તેના ઉપર ઈમાન રાખવું દરેકને, દરેક ઇન્સાનને હલાવી નાખે છે. હવે આયતો 6-16 સુધીમાં, 6-16, એમાં અલ્લાહ તેની નેમતોનું એટલે આ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડનું ઝિકર કરે છે. આયા નંબર 6માં કહે છે અલમ નજ અલિલ અર્ધ મિહાદ, શું અમે જમીનને તમારી માટે નથી બિછાવ્યા? આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા સવાલ કરે છે, શું અમે જમીનને તમારી માટે એક મહદ કે છે ખાટલાને અથવા ઘોડિયાને, ક્રેડલને, એ જમીન તમારા માટે આટલી આસાન બનાવી છે, આટલી ફ્લેટ અને સીધી બનાવી છે કે જેમાં તમે આરામ કરી શકો? બધા મા બાપને ખબર છે કે ઘોડિયાને હલાવવાથી બચ્ચું શાંત થઈ જાય છે અને સૂઈ જાય છે, તેવી જ રીતે જમીન ચાલુ મોશનમાં જ છે, પોતાની એક્સિસ ઉપર ફરે છે અને જેથી રાત અને દિવસ થાય છે. લોકો જમીન ઉપર ઘર બાંધે છે. એક વખતનો ઘોડિયામાં સૂતેલો ઇન્સાન હવે મહેલોમાં રહે છે, હવે તો હાઈ રાઈઝ બિલ્ડિંગોમાં રહે છે. બીજું, કે જમીનની અંદર કેટલા કિંમતી પથ્થરો છુપેલા છે અને વેલ્યુએબલ માઇન્સ પણ છે. જમીન છે તે કચરાને અંદર લઈ લે છે, કેટલી મૈયતો તેમાં દફનાયેલી છે, અને તેને આ જે સોઇલ છે એની પણ એક એવી ક્વોલિટી છે કે તે આ શરીરોને ડિકમ્પોઝ કરી નાખે છે અને ફરી તે ધૂળ સાથે મિક્સ થઈ જાય છે. આ જમીનને અલ્લાહએ સ્મૂધ બનાવી છે કે જેથી લોકો તેના ઉપર ગાર્ડન્સ બનાવે, ફાર્મ્સ બનાવે, અને જે આ જમીનની અંદર જે મિનરલ્સ છે, જે માઇન્સ છે, તે બધાની શોધ કરે અને એમાં તેઓની કમાણી થાય. આ બધી વસ્તુ ઇન્સાન માટે ઘણી જરૂરી છે. આ એક અર્થ છે, આ જમીન છે, એ પોતાની એક્સિસ ઉપર ગોળ ગોળ ફરે છે અને 24 કલાકોમાં તે એક રાઉન્ડ પૂરું કરે છે. આપણે બધા આ જ્યોગ્રાફીમાં શીખ્યા છે. અને તે સૂરજની પણ રાઉન્ડ ફરે છે કે જેથી 4 સીઝન્સ બને છે, વિન્ટર, સમર, સ્પ્રિંગ અને ઓટમ. આના ડિટેલ્સમાં હું નથી જાતી કારણ કે આપણે બધા આ સ્કૂલમાં શીખ્યા છે. આ 4 સીઝન્સ ઇન્સાનની જિંદગીમાં મોટો રોલ ભજવે છે. આસમાનમાંથી જ્યારે વરસાદ વરસે છે તો જમીન તે પાણીને ચૂસી લે છે અને તેના થકી નાની નાની નદીઓ, રિવર્સ વહે છે. અને આપણે કૂવાઓ જ્યારે ખોદીએ છીએ વેલ્સને, તો તેમાંથી પણ પાણી નીકળે છે કારણ કે જમીનની અંદર એ સબટેરેનિયન કેનલ્સ બની જાય છે. એટલે જમીનની અંદર એક નાની નાની નદીઓ જમીનની અંદર થઈ જાય છે. આ જ્યારે પાણી જમીન ચૂસી લે છે અને એ પાણી જ્યારે કૂવા ખોદવામાં આવે છે તો એમાંથી એ પાણી નીકળે છે. આ બધી વસ્તુ અલ્લાહે તેની મખલુકના આરામ માટે બનાવી છે. પછી આયા નંબર 7માં કહે છે, વલ જિબાલુ ઔતાદા, અને પહાડોને અમે બનાવ્યા તેના આ જમીનના સપોર્ટ માટે. ઔતાદા ઇંગ્લિશમાં પેગ્સને કહે છે. આપણે જ્યારે કોઈક તંબુ બનાવવું હોય, કોઈ તંબુ ઊભું કરવું હોય, તો એના જમીનમાં જે ખીલાઓ નાખવામાં આવે છે એને સપોર્ટ માટે, એને અંગ્રેજીમાં પેગ કહેવાય છે અને પ્લુરલમાં પેગ્સ છે. અને એરેબિકમાં એનું સિંગ્યુલર વતદ છે અને પ્લુરલમાં ઔતાદા કહેવાય છે. જમીનનું જે આઉટર લેયર છે તે સોલિડ છે, એટલે આ અર્થનું, પણ ઘણું જ પાતળું છે. એનું જે લેયર છે એ બહુ જ થિન છે. હું તમને એક એપલનો દાખલો આપું કે એપલને તમે જુઓ તો તેની બહારની જે સ્કિન છે જે તે ઘણી જ પાતળી છે, પણ અંદરનું આખું ફ્લેશને કવર કરે છે. કારણ કે જો એપલની ઉપરનું સ્કિન ન હોય તો અંદરનું બહાર નીકળી જાય અને જલ્દી બગડી જાય. તો આ પહાડો છે તે બહારના આઉટર લેયરને અંદરના લેયર સુધી પકડી રાખે છે. ધીઝ આર ધ સપોર્ટ. કુરાનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇજિપ્તના પિરામિડ્સની પણ વાત કરે છે. તેઓ પણ જમીન ઉપર ફર્મલી એન્કર્ડ છે. અને ફિરઓનને પણ કહે છે સુરતુલ સાદ આયા નંબર 12માં, કઝબત કબલહુમ કૌમ નૂહિન વ આદુન વ ફિરઔન ઝુલ ઔતાદ. આ લોકોના પહેલાં નબી નૂહની કોમ, નબી આદમની આદની કોમ અને ફિરઔન કે જે ઔતાદનો માલિક હતો, પિરામિડ્સનો માલિક હતો, આ બધી કોમોએ પૈગંબરોને જૂઠલાવ્યા છે. દાખલા તરીકે સૌથી હાઈએસ્ટ માઉન્ટેન આ દુનિયામાં છે તો માઉન્ટ એવરેસ્ટ છે. તે પણ જેટલું આપણને બહાર દેખાય છે એટલું જમીનની અંદર પણ છે. હવે આપણે વર્સ 8 ઉપર આવીએ. વખલકનાકુમ અઝવાજા, અને અમે તમને જોડાઓમાં પૈદા કર્યા, પેર્સમાં પૈદા કર્યા. ઝૌજનો આ અર્થ થાય છે પાર્ટનર, અને અઝવાજ છે એ એનું પ્લુરલ છે. હસબન્ડને એરેબિકમાં ઝૌજ કહેવાય છે અને વાઇફને ઝૌજા કહેવાય છે. દુનિયામાં ઇન્સાનને સૌથી છેલ્લા ખલ્ક કરવામાં આવ્યા. પહેલાં પ્લાન્ટ કિંગડમ ખલ્ક થયું અને એના પછી જાનવરોનું કિંગડમ શરૂ થયું. જાનવરો બધા આ ઓર્ડરમાં આવ્યા. પહેલાં દરિયામાં ફિશ, એમ્ફિબિયન્સ, બધી જાતના જે સી એનિમલ્સ છે એ બધી પહેલાં ખલ્ક કરવામાં આવી. અને પછી એના પછી મેમલ્સ આવ્યા અને ઇન્સાન આ દુનિયાની ખિલકતનું છેલ્લું મેમ્બર છે. અલ્લાએ આ બધી નિયમતો તૈયાર કરી અને પછી ઇન્સાનને ખલ કર્યું. હવે ઇન્સાનને એડ્રેસ કરે છે, વખલકનાકુમ અઝવાજા, અમે તમને જોડાઓમાં પેદા કર્યા, મરદ અને ઓરત. એટલે કુરાન કહે છે, આ ઇન્સાન તમારી શરૂઆત કેમ થઈ તેના ઉપર તમે ઊંડો વિચાર કરો. હવે ઇન્સાન છે તે શરીર અને રૂહનો બનેલો છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇન્સાનના રૂહની બુલંદી તરફ નજર કરે છે અને તેને બધી જાતની બ્લેસિંગ્સ આપવા માંગે છે. સુરતુર રૂમ આયા નંબર 21માં કહે છે, વમિન આયાતિહિ અન ખલક લકુમ મિન અનફુસિકુમ અઝવાજા લિતસ્કુનુ ઇલૈહા વજઅલા બૈનકુમ મવદ્દા વ રહમા. અને એની નિશાનીઓમાંથી એક નિશાની એ છે કે અમે તમારામાંથી જોડાઓને અઝવાજા પૈદા કર્યા કે જેથી તમે એકબીજા પાસેથી સુકૂન મેળવી શકો અને તે માલિક તમારી બંનેની વચ્ચે મોહબ્બત અને મવદ્દત રાખ્યો છે. અમુક ઠેકાને અલ્લાહ એક મેટાફોર યુઝ કરે છે. અલ્લાહ કહે છે, તમારી વાઇફ્સ તમારા માટે એક લિબાસની જેમ છે અને તમે પુરુષો તેઓની માટે એક લિબાસની જેમ છે. સુરતુલ બકરા આયા નંબર 187માં ફરમાવે છે, હુન્ના લિબાસુન લકુમ વ અંતુમ લિબાસુન લહુન્ના. અહીં અલ્લાહ હસબન્ડ અને વાઇફને કહે છે કે તમે એકબીજા માટે એક ડ્રેસની જેમ છો. આ એક મેરેજ રિલેશનશીપની વાત કરે છે. આપણે ડ્રેસ તરફ નજર કરીએ, તે ઠંડીમાં આપણે વોર્મથ, આપણે ગરમી અને કમ્ફર્ટ આપે છે, આપણા શરીરને ઢાંકે છે, આપણને પ્રોટેક્ટ કરે છે. બીજું, લિબાસ છે તે આપણા શરીરને બ્યુટિફાય કરે છે, આપણે ડ્રેસ થકી ખૂબસૂરત લાગે છે. ત્રીજું, આપણી પ્રાઇવસીને સેફગાર્ડ કરે છે અને આપણી મોરાલિટીને સાચવે છે. અને ચોથું, લિબાસ છે તે દરેકના શરીર ઉપર એના શરીરની બહુ જ નજદીક છે, બહુ ચોટેલું છે. તો દરેક હસબન્ડ તેની વાઇફ માટે અને દરેક વાઇફ તેના હસબન્ડ માટે એટલા જ નજદીક હોવા જોઈએ. આ દુનિયામાં અલ્લાએ બધાના પેર્સ બનાવ્યા છે, જોડા બનાવ્યા છે, પછી જાનવર હોય કે પંખીઓ હોય કે પ્લાન્ટ્સ હોય, કે જેના થકી એ ખિલકત આગળ વધે, ક્રિએશન આગળ વધે. બીજું, આપણે આ દુનિયામાં જોશું તો બધાના ઓપોઝિટ્સ તમને દેખાશે. દાખલા તરીકે, કંઈક મીઠી વસ્તુ હોય તો સામે એની કડવી વસ્તુ પણ તમે જોશો. દાખલા તરીકે ખાંડ છે કે કોઈ શુગરી વસ્તુ હોય, કેટલી મીઠી લાગે છે આપણે, કોઈ મીઠાઈ હોય પણ સામે તમને મેલેરિયાની દવા આપે એટલી કડવી, અથવા તો ઓલું કાળો જે ઉકાળીને આપણે પીએ છીએ એટલું કડવું, તો આપણે એનું ડિફરન્સ દેખાશે કે આ મીઠું છે અને આ કડવું છે. એવી જ રીતે લાંબું છે અને ટૂંકું પણ છે, દૂરની વસ્તુઓ છે અને નજદીકની વસ્તુ છે, ગરમ છે અને ઠંડુ છે, કોઈ વસ્તુ કઠણ છે તો કોઈ વસ્તુ સાવ નરમ છે. ઇમોશન્સમાં પણ, આપણી લાગણીઓમાં પણ આ ઓપોઝિટ્સ જોશો. કોઈ ઇન્સાનનો સ્વભાવ બહુ જ ગુસ્સેવાળો હોય અને કોઈ ઇન્સાન એટલું નરમાશથી વાત કરતું હોય, કોઈની જિંદગીમાં એટલું દુઃખ હોય અને કોઈની જિંદગીમાં એટલું સુખ હોય, ધેર ઇઝ અ ડિફરન્સ. કોઈ એટલું સાચું બોલતું હોય પણ કોઈ છે કે જે વાત વાતમાં ખોટું બોલતું હોય. બાકીની આયતો આપણે આવતા ટોકમાં ચાલુ રાખશું, કારણ કે આ ટોક હવે લાંબુ થઈ જશે. અને હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને હું પૂરું કરીશ. એક ફાર્મ હાઉસ હતું. તે ફાર્મમાં એક ઉંદર રહેતો હતો. આ ફાર્મ હાઉસની એક ભીંતમાં એક ક્રેક હતું, એક તળ હતી, અને હંમેશા ઉંદર એ તળમાંથી જોતો હતો. એક દિવસ એ જોઈ રહ્યો હતો કે ફાર્મર અને એની વાઇફ એક પેકેજ ખોલી રહ્યા હતા, એક પાર્સલ હતું. ઉંદરને થયું કે આમાં જરૂર કાંઈ ખાવાનું હશે. ત્યાં તો ઉંદર જોઈ છે કે એમાં એક માઉસ ટ્રેપ હતું. માઉસ ટ્રેપ એટલે શું? કે જે ઉંદરને પકડવાનું. ઉંદર તો તરત જ બહાર દોડી જાય છે અને બધાને ફાર્મમાં ગાય હતી, બળદ હતી, બધાને કહે છે કે ફાર્મ હાઉસમાં એક માઉસ ટ્રેપ આવ્યું છે. ફાર્મ હાઉસમાં એક માઉસ ટ્રેપ આવ્યું છે. હવે કૂકડો હતો, એને કહે છે તો કૂકડો માથું ઊંચું કરીને કહે છે કે એ ઉંદર, આ તારા માટે ઘણી ગંભીરની બાબત છે, પણ મારા માટે કંઈ લાગુ જ નથી પડતું, એટલે હું તો વ્યાધિ નથી કરતો. હવે ઉંદર ગાયને જઈને કહે છે, તો ગાય એને જવાબ આપે છે, કાવ, કે મને આ ટ્રેપ સાથે કાંઈ સંબંધ જ નથી. હવે ઉંદર એક બળદ, જે બળદ હતો, એને કહેવા જાય છે. તો બળદ જવાબ આપે છે, મિસ્ટર માઉસ, આ ટ્રેપ સાથે મને કાંઈ લાગે વળગે ને. ઉંદર બિચારો માથું નીચું કરીને પાછો એના ઘરમાં દાખલ થઈ જાય છે. મનમાં વિચાર કરે છે કે મને તો કોઈ મદદની આશા છે એવી લાગતી જ નથી, અને હવે આ ટ્રેપનો સામનો મને પોતાને જ કરવું પડશે. રાતના ત્યાં તો એ ટ્રેપનો અવાજ આવે છે. કેના? ફાર્મ હાઉસમાંથી. ઉંદરને લાગ્યું જરૂર કોઈ શિકાર પકડાઈ ગયું છે. ફાર્મરની વાઇફ પણ જલ્દી જલ્દી ઉઠે છે અને જોવા જાય છે. અંધારામાં એને કાંઈ દેખાતું ન હતું. એ ટ્રેપમાં એક ઝેરીલો સાપ, પોઈઝનસ સ્નેકની પૂંછડી ટ્રેપમાં આવી ગઈ હતી. સાપ ફાર્મરની વાઇફને, એ જ્યારે ફાર્મરની વાઇફ જોવા જાય છે તો એને બટકું ભરે છે. ફાર્મરની વાઇફના શરીરમાં એ ઝેરની અસર થાય છે, એને સખત તાવ ચડે છે. ફાર્મરને એક વાતની ખબર હતી કે તાવ ઉતારવા માટે ચિકન સૂપ પીવડાવવું પડે છે. ફાર્મર બહાર જઈને એક કૂકડો હોય છે એને ઝબા કરે છે અને સૂપ બનાવે છે, પણ ફાર્મરની વાઇફની તબિયત બગડતી જ જાય છે. આજુબાજુના પાડોશીઓ, ફ્રેન્ડ્સ બધા ભેગા થઈ જાય છે. હવે જ્યારે બધા ઘરે આવે છે તો ફાર્મરને થયું કે મને આ બધાને ખવડાવવું તો ખપશે જ, જમાડવું ખપશે. તો તે બિચારો, એની પાસે એક ગાય હતી જે એને એ ઝબા કરી અને એ લોકોને જમાડે છે. ફાર્મરની વાઇફ આખરે મરી જાય છે. તો મૈયતમાં તો ઘણા લોકો, આજુબાજુના બધા ગામડાના બધા લોકો ભેગા થઈ જાય છે. હવે ફાર્મરને એના બળદને ઝબા કરવું પડ્યું અને કે જેથી એ બધાને જમાડી શકે. બસ બીજી વખત જ્યારે આપણે પાડોશીમાં કોઈ એવા ન્યૂઝ મળે તો જરૂર તેઓની ફિકર કરીએ, તેઓને દિલાસો આપીએ. કારણ કે જ્યારે કોઈના ઘરમાં કંઈ તકલીફ આવે છે તો સમજો કે એ આપણા બધા માટે એક ડેન્જર છે, આપણા બધા માટે એક રિસ્ક છે. બસ આખિરમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ છે કે અલ્લાહ આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, ઇમામે ઝમાનાને ઝુહૂર ફરમાવે અને તેના મદદગારોમાં આપણને સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.